સહયાત્રીઓ, આપણે જપ વિશે વાત કરી રહ્યા છીએ. ગઈ વખતે મુખ્યત્વે આટલી બાબતો આપણે જોઈ હતી. જપ સાર્વત્રિક છે, સર્વધર્મોની સાધના છે. હિન્દુ ધર્મમાં ઓછામાં ઓછા 5000 વર્ષથી જપ સાધના એક ધારી ચાલી આવે છે. જપ, નામ અને મંત્ર એ ત્રણ શબ્દોના વ્યુત્પત્તિની દ્રષ્ટિએ અનુક્રમે અર્થો થાય છે. પુનરાવર્તિત ઉચ્ચારણ, પ્રભુ સમક્ષ નમ્રતા અને મનન કરવાથી રક્ષણ. મંત્ર નથી કોઈ માનસિક કે બૌદ્ધિક પ્રક્રિયામાંથી આવતો, નથી પ્રાણિક પ્રક્રિયામાંથી આવતો, નથી શારીરિક પ્રક્રિયામાંથી આવતો. એ ત્રણેયની પેલેપારની દિવ્ય ચેતનામાંથી, ઋષિઓની વિશુદ્ધ પવિત્ર ચેતનામાં એ આખો ને આખો આવિર્ભાવ પામે છે, જેનું ઋષિઓ દર્શન કરે છે. આટલી વાત મુખ્યત્વે કરી હતી. હવે આગળ જઈએ. ઋષિઓએ જેમ મંત્રોનું દર્શન કર્યું, તેમ આધ્યાત્મિક સત્યોનું પણ દર્શન કર્યું. એમાંનું એક દર્શન, એક જ્ઞાન એમનું આ હતું કે પ્રત્યેક મંત્રને, પ્રત્યેક નાદને, પ્રત્યેક ધ્વનિને પોતાનો એક વિશિષ્ટ આકાર હોય છે, આકૃતિ હોય છે, અને યોગ્ય રીતે એ મંત્ર કે નાદનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે સૂક્ષ્મ ભૂમિકાએ અને કેટલીક વાર સ્થૂળ ભૂમિકાએ પણ એ આકૃતિનો આવિર્ભાવ થતો હોય છે. દેવતા વિષયક મંત્ર હોય તો એ દેવનો આવિર્ભાવ થાય છે, જપનારની ચેતનામાં એનો સાક્ષાત્કાર થાય છે. અને બ્રહ્મ વિષયક કોઈ મંત્ર હોય, અહમ બ્રહ્માસ્મિ જેવો, તો બ્રહ્મનું સ્વરૂપ જપનારની ચેતનામાં પ્રકટ થાય છે. હવે આ થયું ઋષિઓનું દર્શન, ઋષિઓનું જ્ઞાન. પણ આપણે વિજ્ઞાનના જમાનામાં જીવીએ છીએ અને લગભગ હંમેશા વિજ્ઞાન માન્ય રાખે, એ સ્વીકૃતિ આપે, એ મંજૂરીની મોહર મારે તો કોઈ પણ વસ્તુ સ્વીકાર્ય, નહીં તો નહીં, એવું મોટે ભાગે આપણું વલણ હોય છે. તો વિજ્ઞાનને આ સત્ય સ્વીકાર્ય છે, આનો જવાબ આપણને મળે છે ઋષિકેશના સ્વામી શિવાનંદજીએ લખેલા જપયોગ નામના પુસ્તકમાંથી. એમાંથી બે વસ્તુઓનો મારે ખાસ ઉલ્લેખ કરવો છે. પહેલી જે વસ્તુ છે એ અને આ ઋષિઓનું દર્શન જ્ઞાન, એમાં પુષ્કળ સામ્ય છે, બંને સમાંતર છે. શિવાનંદજી એમ કહે છે કે પ્રાચીન સંગીત વિષયક જે શાસ્ત્ર ગ્રંથો છે એમાં જુદા જુદા રાગ રાગીણીના બંધારણ તો ગ્રંથકારોએ બતાવ્યા જ છે, પણ દરેક રાગની સામે એ રાગનું ચિત્ર આપ્યું છે. જેમ કે મેઘરાગ હોય તો હાથી ઉપર આરૂઢ થયેલી કોઈ પ્રભાવશાળી વ્યક્તિનું ચિત્ર, વસંત રાગ હોય તો પુષ્પોથી સુશોભિત કોઈ યુવાનનું ચિત્ર. અને આ ગ્રંથકારો એમ કહે છે કે કોઈ પણ રાગને એના બંધારણ મુજબ ચુસ્તતાથી યોગ્ય રીતે યોગ્ય ચેતનામાં ગાવામાં આવે તો એ રાગનું આકાર, એમ સ્વરૂપ એ ગાનારની ચેતનામાં અને કેટલીક વાર બહાર પણ પ્રકટ થતા હોય છે. તો આ સિદ્ધાંત અથવા દર્શન, આ જ્ઞાન અને ઋષિઓનું પેલું જ્ઞાન, મેં કહ્યું એમ પુષ્કળ સામ્ય છે બંનેમાં. હવે પેલા વિજ્ઞાનના સમર્થનની વાત કરીએ. મિસિસ વોટ્સ હ્યુજીસ નામના એક મહિલા વિજ્ઞાની હતા, એમણે નાદને, સૂરોને, સ્વરોને કોઈ આકાર હોય છે કે કેમ એ તપાસવા ચકાસવા માટે જાત જાતના પ્રયોગો કર્યા અને પછી પોતાના તારણો મૂક્યા. અને આ બધું એમણે વોઇસ ફિગર્સ નામના પુસ્તકમાં સંગ્રહિત કર્યું, જે પુસ્તક ખૂબ પ્રસિદ્ધ બન્યું હતું. હવે આમણે એક સાદુ યંત્ર બનાવ્યું મિસિસ હ્યુજીસે. એક ટ્યુબ લીધી, એના એક છેડે એક અત્યંત પાતળો અને અત્યંત સંવેદનશીલ પડદો જોડ્યો. એવો પડદો કે અવાજનું સૌમ્યમાં સૌમ્ય આંદોલન પણ ઝીલે અને એનાથી કંપિત થાય. બીજી બાજુ એ પડદા ઉપર શરૂઆતમાં તો એમણે બહુ જ નાના અને વજનમાં એકદમ હલકા બિયા પાથર્યા, પણ પછીથી કોપોડિયમ નામના પદાર્થનો બારીક ભૂકો પડદા પર પાથરતા હે. હવે આ કોપોડિયમ શું છે એની મને ખબર નથી. વેબસ્ટરની મોટી ડિક્શનરી કે ઓક્સફર્ડમાં પણ આનો અર્થ મને મળ્યો નથી. હવે ટ્યુબના બીજા છેડેથી પોતે જાત ભાતના સૂરો, સ્વર, નાદ પ્રવાહિત કરતા, વહેતા મૂકતા, જેના આંદોલન ટ્યુબના બીજા છેડે પહોંચે અને એ આંદોલન મુજબ પેલા પડદામાં કંપન થાય, ત્યાં સુધી તો બરાબર. પણ આપણે નોંધ્યું કે પેલો પાવડર, પેલી ભૂકી, એ જુદી જુદી આકૃતિઓમાં ગોઠવાઈ જાય છે, જુદી જુદી આકૃતિઓનું સર્જન કરે છે. કેટલીક ભૂમિતિ આકૃતિઓ, ત્રિકોણ વગેરે, અને કેટલીક બિનભૂમિતિ આકૃતિઓ, જેમ કે તારો, જેમ કે સર્પ, જેમ કે સળંગ ગોળાકારો, સ્પાઇરલ્સ, આવી આવી આકૃતિઓમાં પેલી ભૂકી જુદા જુદા આંદોલનો મુજબ ગોઠવાવા લાગી પડદાના કંપનને પરિણામે. મિસિસ હ્યુજીસ કહે છે કે એકવાર મેં થોડાક સૂરો વેવડાવ્યા અને જોયું તો પડદા ઉપર ડેઇઝી પુષ્પની આકૃતિઓ ઉપસી. એ ઉપસે, દેખાય અને અદૃશ્ય થઈ જાય, દેખાય અને અદૃશ્ય થઈ જાય, એમ થવા લાગ્યું. એટલે એ વખતે જેટલા સૂરો કે સ્વરો એમણે વેવડાવ્યા હતા એમાંનો અકેક સૂર કે સ્વર લઈ અને પ્રવાહિત કર્યો, અને એમાં એક સૂર જ્યારે પ્રવાહિત કર્યો ત્યારે ડેઇઝી પુષ્પની આકૃતિ પડદા ઉપર આવિર્ભાવ પામી. એના પરથી એમણે નક્કી કર્યું કે આ સૂર એ ડેઇઝીનો સૂર છે, અને પછી પોતે ઈચ્છે ત્યારે અને ઈચ્છે એટલા વખત સુધી ડેઇઝી પુષ્પની કે બીજી કોઈ પણ આકૃતિને પડદા ઉપર એ ઉપસાવી શકતા અને રાખી શકતા. પહેલા તો પોતાની પ્રયોગશાળામાં આ પ્રયોગ કર્યો, પણ પછી જાહેરમાં આ પ્રયોગો કર્યા એમણે, ઘણા બધા લોકોની હાજરીમાં આ પ્રયોગો કર્યા, વર્તમાન પત્રોના ખબરપત્રીઓની હાજરીમાં, અને ખબરપત્રીઓએ એની નોંધ વર્તમાન પત્રોમાં પ્રકાશિત પણ કરી. અને આ બધાના સાર રૂપે મિસિસ હ્યુજીસે એવું તારણ કાઢ્યું કે પ્રત્યેક સૂરને, સ્વરને, નાદને પોતાની વિશિષ્ટ આકૃતિ હોય છે, જે પેલા ઋષિઓના દર્શનની સાથે બરાબર મેળમાં છે. એટલે કે એ દર્શનને, એ જ્ઞાનને, વિજ્ઞાનનો ટેકો આ રીતે મળે છે. આ સંદર્ભમાં શિવાનંદજીએ ફ્રાન્સમાં બનેલી, જાહેરમાં બનેલી અને નોંધાયેલી, ગ્રંથસ્થ થયેલી બે ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. એક મિસિસ ફિનલેંગ કરીને નામના એક ગાયિકા હતા, ફ્રાન્સ ગયા અને ત્યાં એમણે પોતાના ગીતનો કાર્યક્રમ આપ્યો. એમાં એમણે વર્જિન મેરી, જીસસના માતા, એમને સંબોધાયેલું, એમનું આવાહન કરતું એક સ્તોત્ર ગાયું. સ્તોત્રના શરૂઆતના શબ્દો હતા, ઓ ઈવ મરિયમ. ઓ આપણે જાણીએ છીએ અંગ્રેજીમાં સંબોધનનો ઉદ્ગાર છે, બીજા પણ એના અર્થો છે. જોકે ઈવ શબ્દનો અર્થ થાય છે યુવાન સ્ત્રી, ખાસ કરીને સુંદર યુવાન સ્ત્રી. આદમ અને ઈવની વાત બાઇબલની શરૂઆતમાં જ આવે છે, એને આધારે ઈવ શબ્દનો આવો અર્થ અંગ્રેજી ભાષામાં થયો છે. અને એટલે જ સ્ત્રીઓની મશ્કરી કરવા માટેનો શબ્દ જે રસ્તાઓ ઉપર કરવામાં આવે છે એને માટે ઈવ ટીઝિંગ એવો શબ્દ અંગ્રેજીમાં વપરાય છે. અને મરિયમ, મેરી, તો આ રીતે વર્જિન મેરીને સંબોધતું, એમનું આવાહન કરતું સ્તોત્ર એમણે ગાયું. અને એ વખતે એમણે પોતે અને શ્રોતાગણમાંથી કેટલાક લોકોએ પોતાની સમક્ષ ખોળામાં બાળ જીસસ હોય એવી વર્જિન મેરીની ફિગર, આકૃતિને જોઈ. મેં કહ્યું એમ આ નોંધાયેલી ઘટના છે ફ્રાન્સમાં. અને બીજી એક એવી ઘટના, કલકત્તાનો કોઈ વિદ્યાર્થી ફ્રાન્સમાં રહીને વિદ્યાભ્યાસ કરતો હતો અને એક વાર એણે કોઈ ભૈરવનું સ્તોત્ર ગાયું અને એના આશ્ચર્યની વચ્ચે એણે અને બીજા કેટલાક શ્રોતાઓએ શ્વાન ઉપર આરૂઢ થયેલા ભૈરવની આકૃતિ જોઈ. શ્વાન એ એનું વાહન છે. તો આ બંને ઘટનાઓ પણ ઋષિઓના પેલા દર્શનને સમર્થન આપે છે, જ્ઞાનને સમર્થન આપે છે કે મંત્રાત્મક શબ્દને, નાદને, ધ્વનિને આકાર વિશેષ હોય છે. આગળ જઈએ. મંત્રનો જપ કેવી રીતે કરવો, અત્યંત મહત્વનો પ્રશ્ન. બ્રોડલી આપણે મનુષ્યોને બે વિભાગમાં વહેંચી નાખી શકીએ, બુદ્ધિપ્રધાન મનુષ્યો અને ભાવ પ્રધાન મનુષ્યો, હૃદય પ્રધાન મનુષ્યો. ધોઝ હુ ગો બાય હેડ એન્ડ ધોઝ હુ ગો બાય હાર્ટ. બુદ્ધિપ્રધાન મનુષ્યોના સમગ્ર વ્યક્તિત્વ ઉપર બુદ્ધિનો, ચિંતનનો, મનનનો, તર્ક વિતર્કનો પ્રભાવ હોય છે. કોઈ પણ વસ્તુની સમક્ષ આવે ત્યારે આ પ્રક્રિયા બુદ્ધિમાન માણસ હંમેશા કરે છે. એટલે બુદ્ધિમાન માણસ અથવા બુદ્ધિપ્રધાન માણસ જ્યારે કોઈ મંત્ર લઈ અને એનો જપ કરે ત્યારે મુખમાં એનો જપ હોય, પણ અંદર બુદ્ધિમાં મંત્રના અર્થનું ચિંતન ચાલતું હોય, મનન ચાલતું હોય, વિચારણા ચાલતી હોય, એ અર્થનું એ ચારે બાજુથી જાણે કે એને જોઈને તપાસતો હોય, પરીક્ષણ પરીક્ષણ કરતો હોય, એ સંદર્ભમાં તર્ક વિતર્કો કરતો હોય, અને એ રીતે આખા અર્થને આત્મસાત કરવાનો પ્રયત્ન કરતો હોય. આવું જ્યારે થાય ત્યારે એક તબક્કો પછી એવો આવે કે જ્યારે એ મંત્રનો અર્થ એ માત્ર કોઈ વિચાર ન રહે, પણ એ જપનારની ચેતનામાં અનુભૂતિ રૂપ બની રહે, એનો સાક્ષાત્કાર જપનાર કરે પોતાની ચેતનામાં. કોઈ દેવ વિષયક મંત્ર હોય તો એ દેવનું સ્વરૂપ પેલા નાદને કારણે પ્રકટ થાય ચેતનામાં, તે દેવનો સાક્ષાત્કાર થાય. અને મેં આગળ કહ્યું એમ કે પરમાત્મા વિષયક હોય તો પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, નિગુણ કે સગુણ, નિર્ગુણ કે સગુણ. ગઈ વખત મેં તમને કહ્યું હતું મંત્ર શબ્દની વ્યુત્પત્તિ આપતી વખતે મનનાથ ત્રાયત ઇતિ મંત્રઃ, મનન કરવાથી જે રક્ષણ કરે છે, જે બચાવી લે છે, એટલે કે ચેતનાને નિમ્નતામાંથી દિવ્યતામાં લઈ જાય છે એ મંત્ર, તો અહીંયા એને આપણે યાદ કરીએ. આ ઉપરાંત બે શાસ્ત્રોના હું તમને આ સંદર્ભે સમર્થન આપું. પતંજલિનું જે અષ્ટાંગ યોગ છે, યોગ સૂત્રો, એમાંનું એક સૂત્ર છે તદ જપસ તદર્થ ભાવનમ. તત જપ તત અર્થ ભાવનમ, તેનો એટલે કે મંત્રનો જપ એ જપ સાચી રીતે થયો ક્યારે ગણાય? તત અર્થ ભાવનમ, તેના અર્થનું ભાવન કરવું. અને ભાવન એટલે ઊંડી વિચારણા, ચિંતન. આયુર્વેદમાં ઔષધિને ભાવના આપવી એવો શબ્દ વપરાય છે, એટલે ખલની અંદર પુષ્કળ લસોટવામાં આવે, ઘૂંટવામાં આવે, એને માટે ભાવના શબ્દ વપરાય છે. તો તદર્થ ભાવનમ, મંત્રના અર્થને જાણે કે જપ કરનાર પોતાની ચેતનામાં ઘૂંટે છે, લસોટે છે. આ મંત્રના અર્થની અર્થના ચિંતનની મેં વાત કરી. સંસ્કૃતમાં એક બહુ જ સરસ શબ્દ વપરાય છે, એ શબ્દ છે નિદિધ્યાસન. અને નિદિધ્યાસનનો અર્થ સંસ્કૃત શબ્દકોશ આપે છે પ્રોફાઉન્ડ રિપીટેડ મેડિટેશન. આગળ અર્થ લંબાવે છે શબ્દકોશ, કોન્સ્ટન્ટ મ્યુઝિંગ, પ્રોફાઉન્ડ ઊંડું, રિપીટેડ પુનરાવર્તન, પુનરાવર્તિત મેડિટેશન, ધ્યાન, ચિંતન, મનન, કોન્સ્ટન્ટ મ્યુઝિંગ, સતત એનું ને એનું ચિંતન વિચારણા, બીજું એક સમર્થન શાસ્ત્રમાંથી આપું આ સંદર્ભે, મહાનિર્વાણ તંત્ર નામનો બહુ જ પ્રસિદ્ધ ગ્રંથ છે, એમાં એક શ્લોક આ પ્રમાણે છે. મંત્રાર્થમ મંત્ર ચૈતન્યમ યો ન જાનાતિ સાધકઃ શત લક્ષ પ્રજપ્તોપિ તસ્ય મંત્રો ન સિદ્ધ્યતિ. મંત્રાર્થમ મંત્રના અર્થને અને મંત્ર ચૈતન્યમ મંત્રની અંદર જે દિવ્ય ચેતના રહેલી છે એને યહ સાધકઃ ન જાનાતિ, જે સાધક જાણતો નથી, એ શત લક્ષ પ્રજપ્તઃ અપિ, મંત્રનો 1 કરોડ વાર જપ કરે તો પણ તસ્ય મંત્રઃ ન સિદ્ધ્યતિ, એને મંત્ર સિદ્ધ થતો નથી, એટલે કે ફળદાયી નીવડતો નથી. એટલે અર્થના ચિંતન ઉપર ભાર. તો જપની આ એક રીત, સાચી રીત આ છે કે મુખમાં જપ અને બુદ્ધિમાં ચેતનામાં ચિંતન. અને વેદાંતમાં આ બહુ જ જાણીતી પદ્ધતિ છે. જો આનું ઉદાહરણ પહેલા તમને આપું, પછી પેલી વાત કરું. ઉદાહરણ આપણે દૂર ખોજવા જવાની જરૂર જ નથી, આપણા ગુરુદેવ શ્રી અરવિંદનું જ આમાં આપણે ઉદાહરણ આપી શકીએ એમ છીએ. ગઈ વખતે મેં તમને કહ્યું હતું કે 1908-09 ગાળામાં એ કારાવાસમાં હતા ત્યારે કોટડીની બહારના નાનકડા ચોગાનમાં આંટા મારતી વખતે એ ઉપનિષદના મંત્રો લઈ અને મોટેથી એનો જપ કરતા, એનું ઉચ્ચારણ કરતા. એમણે જે નોંધ છે ને એમાં આગળ એવું લખ્યું છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ ઉપનિષદનું વાક્ય લઈ અને હું એનો જપ કરતો. અર્થ શું છે એનો? ખરેખર આ બધું જ બ્રહ્મ છે. ઉપનિષદનું આમ નાનકડું વાક્ય પણ મહાવાક્ય કહેવાય છે. અને મંત્ર તરીકે શ્રી અરવિંદે એનો જપ કર્યો. શ્રી અરવિંદ પોતાની નોંધમાં આગળ જણાવે છે કે જપ કરતી વખતે મારી આસપાસની જેટલી વસ્તુઓ હતી, જડ, ચેતન, સ્થાવર, જંગમ, બધી વસ્તુઓ ઉપર મેં બ્રહ્મત્વનું આરોપણ કર્યું અથવા એનું સ્થાપન કર્યું. એટલે કે એ પ્રત્યેક વસ્તુ બ્રહ્મ છે એવું નિદિધ્યાસન, પ્રત્યેક વસ્તુ બ્રહ્મ છે એવું ઇમ્પોઝિશન. એમણે ફિક્સ અને ઇમ્પોઝ આ 2 શબ્દો વાપર્યા છે. બ્રહ્મત્વનું સ્થાપન વસ્તુઓ ઉપર અથવા તો આરોપણ, પૂરી એકાગ્રતાથી અને રિપીટેડલી. શ્રી અરવિંદ કહે છે કે થોડા વખત પછી મેં અનુભવ્યું કે આ બધા પદાર્થો વૈશ્વિક ચૈતન્યથી ધબકી રહ્યા છે, વાઇબ્રેટ થઈ રહ્યા છે, આંદોલિત થઈ રહ્યા છે. અને વૈશ્વચેતના એટલે બ્રાહ્મી ચેતના, બ્રહ્મ વિશ્વવ્યાપી છે. તો જુઓ શું થયું, ખરેખર બધું જ બ્રહ્મ છે આ એક વિચાર, એ વિચારને એકાગ્રતા પૂર્વક એના પર નિધ્યાસન જ્યારે કરવામાં આવ્યું ત્યારે એ વિચાર મટી ગયો અને અનુભૂતિ બની ગયો, સાક્ષાત્કાર બની ગયો. તો આ વેદાંતમાં અત્યંત જાણીતી રીત છે અને એને વેદાંતમાં કીટ ભ્રમર ન્યાય કહેવામાં આવે છે. કીટ ભ્રમર ન્યાય એવું મનાય છે કે ભમરી નાનકડું પોતાનું દર કે કોશેટા જેવું બનાવે, અંદર ઈંડા મૂકે, કાળક્રમે ઈંડું તોડીને ઈયળ બહાર આવે, કોશેટાની અંદર જ. એ વખતે ભમરી એ ઈયળને ડંખ મારે અને એ ડંખના પરિણામે ક્યાં તો દુઃખને કારણે ક્યાં તો ભયને કારણે પેલી ઈયળ સતત એ ભમરીનો જ વિચાર કર્યા કરે અને એનું પરિણામ એ આવે કે કોઈ એક સમયે એ ઈયળને પાંખો ફૂટે, જીવનું સ્વરૂપ બદલાઈ જાય, એ ભમરીમાં રૂપાંતરિત થઈ જાય, મેટામોર્ફોસિસ થાય એનું અને કોશેટાને તોડી અને એ પાંખ ફફડાવતી ઉડીને ભમરીના સ્વરૂપમાં જતી રહે. તો આને કીટ ભ્રમર ન્યાય કહે છે કે કોઈ પણ એક વિચાર એના ઉપર નિધિધ્યાસન કરવામાં આવતા એ અનુભૂતિમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે આ રીતે ચિંતન દ્વારા મંત્ર જીવંત બને છે. બુદ્ધિમાન માણસો જ્યારે મંત્રની સાથે એના અર્થનું ચિંતન કરે છે ત્યારે. હવે બીજા પ્રકારના લોકો ભાવ પ્રધાન, લાગણી પ્રધાન, ઉર્મિ પ્રધાન મનુષ્યો, જેમની પાસે ચિંતન કરવા જેટલી બૌદ્ધિક ક્ષમતા નથી અથવા તો એમણે ચિંતનની ટેવ પાડી નથી અને એમના વ્યક્તિત્વમાં ઉર્મિનું જ પ્રાધાન્ય છે, ભાવનું પ્રાધાન્ય છે, આવા લોકો જ્યારે કોઈ મંત્ર લઈ અને એનો જપ શરૂ કરે ત્યારે પોતાના હૃદયનો સગળો ભાવ, પ્રેમ ભાવ એ પેલા મંત્ર સાથે ને એના જપની સાથે જોડી દેશે. ભાવનો જાણે કે ઉછાળો આવે છે, ભાવોદ્રેક થાય, ભાવોત્સેક થાય, ભાવનો ઉભરો આવે અને ઉર્મિના તરંગો ઉપર જાણે કે પેલો મંત્ર અને જપ એ નાચવા લાગે. એવી રીતે આ ભાવ પ્રધાન મનુષ્યો જપ કરે છે અને આવી રીતે જ્યારે જપ કરે છે ત્યારે પણ પેલા ચિંતનની માફક ભાવથી પણ આ જપ, આ મંત્ર જીવંત બની જાય છે. મુખ્ય વસ્તુ આ છે કે મંત્ર જપ જીવંત થવો જોઈએ, લાઈવ થઈ જવું જોઈએ અને આવું થાય ત્યારે મોટે ભાગે ચેતનાનો અંદરનો ભાગ એમાં મંત્ર આપોઆપ જપાવા માંડે, પછી મોઢેથી જપવાની જરૂર ન રહે, જપનાર માત્ર એને જોયા કરે, સાંભળ્યા કરે. પણ આ ભાવથી આપણે ત્યાં પ્રેમ ભાવ પરમાત્માના સંદર્ભમાં એના કેટલા આવિર્ભાવોને હિન્દુ ધર્મે માન્ય રાખ્યા છે. એટલે આ જપ કરતી વખતે પણ હૃદયના પ્રેમ ભાવનો કોઈ પણ સ્વરૂપે બાહ્ય આવિર્ભાવ એ થતો હોય છે. જો કેટલા ભાવો, બે ચાર દાખલા લઈએ. પરમાત્માને પ્રિયતમ કે પતિ માનીને એને પ્રેમ કરવાનો છે, મધુર ભાવ કહે છે એને. મીરાબાઈએ જે કૃષ્ણને કર્યો એવો પ્રેમ, અને એ મધુર ભાવનું જ બીજું સ્વરૂપ એનાથી ઉલટું, એમાં પરમેશ્વરને પ્રિયતમા માની કે પત્ની માની અને પ્રેમ કરવાનો જે પરંપરા હિન્દુ ધર્મમાં નથી, પણ ઇસ્લામમાં અને ખાસ કરીને સૂફી પંથમાં એ છે. ખુદાને માશુકા માની અને આશિક તરીકે પ્રેમ કરવાનો એવી રીતે વાત્સલ્ય ભાવે પણ એ પણ પ્રેમનો આવિર્ભાવ છે, એક સ્વરૂપ છે જે યશોદાએ કર્યું કૃષ્ણના સંદર્ભમાં. અને એ જ કૃષ્ણના સંદર્ભમાં આપણા સંત જે પ્રજ્ઞાચક્ષુ હતા, સુરદાસજી, એમણે કર્યું. એવી રીતે સેવ્ય સેવક ભાવ હનુમાનજીએ જે રામ માટે સેવ્યો તે, અને સખ્ય ભાવ ફરીથી કૃષ્ણ પ્રત્યે અર્જુનનો. તો આમાંથી કોઈ પણ ભાવ લઈ અને પરમાત્માને પ્રેમ કરી શકાય ભાવપૂર્વક ઉર્મિના ઉછાળા સાથે જપ કરતી વખતે મંત્રનો. તો આ થઈ બીજી પદ્ધતિ, બીજી રીત. હજુ એક ત્રીજી રીત છે મંત્રનું જપ કરવાની. માનો કે એવા કેટલાય માણસો હોઈ શકે કે જેમને ચિંતન ફાવતું નથી, અને જેમની પાસે એવી કોઈ ભાવ સમૃદ્ધિ પણ નથી. આવા લોકો માટે ત્રીજો રસ્તો છે શ્રદ્ધાનો રસ્તો. મંત્રમાં અને મંત્ર જપમાં સંપૂર્ણ શ્રદ્ધા, સતના બીંગના એકે એક અંશમાં વ્યાપેલી શ્રદ્ધા, સર્વાંશી કે સર્વાંગી, ઇન્ટીગ્રલ ફેઇથ ઇન ધ મંત્ર એન્ડ ધ રિપીટીશન. એટલે એ શ્રદ્ધાનું સ્વરૂપ કંઈક આવું હોઈ શકે કે આ મંત્ર દિવ્યતામાંથી જ પ્રકટ થયેલો છે, પરમાત્મામાંથી પ્રકટ થયેલો છે, એટલે પરમાત્મા સ્વરૂપ જ છે, નામ અને નામી નો કોઈ ભેદ નથી, અને પરિણામે પરમાત્માની બધી જ શક્તિ, એની બધી જ વિશેષતાઓ, એના બધા જ ગુણો, એનું સમગ્ર ચૈતન્ય આ મંત્રની અંદર ભરપૂર પડ્યું છે. અને એનો જપ મને મારા ગંતવ્ય સ્થાન સુધી અવશ્યપણે પહોંચાડશે, મને ચોક્કસપણે પરમાત્માનો સાક્ષાત્કાર કરાવશે, અને એ માટે મારી અંદર મારી બહાર જે કંઈ પરિવર્તનો કરવાના હશે એ બધા આ મંત્ર અને એના જપ દ્વારા મારી અંદર થઈને જ રહેવાના છે. અને છેવટે તારૈષ્યત્યવશ્યમ, મુકુંદમાલા સ્તોત્ર કહે છે એમ, અવશ્યપણે મને તારશે જ. તો આ શ્રદ્ધાથી કરવામાં આવતો મંત્રનો જપ એ રીતે પણ મંત્ર લાઈવ બની જાય, જીવંત બની જાય અને અંદર ચેતનામાં પરમાત્માનો કે દેવ વિશેષનો સાક્ષાત્કાર થાય. હવે છેલ્લી એક વાત લઈએ. જપના સંદર્ભમાં માતાજીના કેટલાક વિધાનો હવે હું રજૂ કરી રહ્યો છું. 1959ના મે મહિના દરમિયાનની પ્રશ્નોત્તરીમાં માતાજીએ આપેલા ઉત્તરોનો આ અંશ છે. સૌથી પહેલા બહુ જ મહત્વની વાત કહું છું, એ બરાબર સમજી લેજો. મનુષ્યની કે કોઈ પણ વ્યક્તિની ચેતના આધ્યાત્મિક રીતે જેમ જેમ ઉત્ક્રાંત થતી જાય, વધુ ને વધુ વિકસતી જાય, તેમ તેમ યોગનું અને યોગ સાધનાનું સ્વરૂપ પણ બદલાતું જતું હોય છે. અલ્પવિકસિત ચેતનામાં સાધનાનું જે સ્વરૂપ હોય એ અત્યંત વિકસિત ચેતનામાં ન હોય, બદલાઈ જાય. આટલું જો બરાબર આપણે સમજી લઈશું તો આગળ જે મેં કહ્યું છે એની સાથે હવે જે હું કહીશ એમાં થોડો જુદો સૂર દેખાશે, વિરોધ પણ દેખાશે. એ બધાનું નિરાકરણ, સમાધાન મેં જે હમણાં કહ્યું એનો વિચાર કરશો તો અંદર આવી જશે. તો શરીરની સાધનાની વાત ચાલે છે એ સંદર્ભમાં માતાજી કહે છે કે શારીરિક સાધના માટે મંત્રનો જપ અનિવાર્ય રીતે આવશ્યક છે. આ એમનું પહેલું વિધાન. પછી આગળ જતા એમ કહે છે કે શ્રી અરવિંદે આ શરીરની સાધના માટે મને કોઈ મંત્ર આપ્યો નહોતો અને એ મંત્ર મારે જાતે શોધવાનો હતો. એમણે કહ્યું નથી પણ કદાચ ઓમ નમો ભગવતે એ મંત્ર એમને આ નિમિત્તે પ્રાપ્ત થયો. ત્રીજી વાત એમણે એ કહી, કેમ શ્રી અરવિંદે મંત્ર ના આપ્યો? એનું કારણ એ કે શ્રી અરવિંદ, માતાજી કહે છે કે કોઈ પણ બહારનું સાધન લઈ અને સાધના કરવા તરફનું વલણ એમનું ઓછું, એ તરફનો એમનો ઝોક ઓછો રહેતો અને એમનો વધુ ઝોક, માતાજીના શબ્દો લઈએ, સાયકોલોજિકલ મેથડ ઉપર, માનસિક પદ્ધતિ ઉપર, માનસિક રીત ઉપર રહેતો. એટલે શું? જો કોઈ પણ યોગ સાધના એ ઢગલાબંધ માનસિક પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ જ છે. દાખલા તરીકે આપણા યોગમાં રિજેક્શન, ઇનકાર ને લો. શું છે ઇનકાર? આપણી ચેતનાની નિમ્નતામાંથી જે કંઈ ઉઠે તો માનસિક રીતે આપણે એને ઇનકારી નાખીએ છીએ કે તું મારા સાચા સતનો અંશ નથી, મારું સાચું સત દિવ્યતા છે, તું ક્યાં તો અદિવ્ય છે ક્યાં તો પ્રતિદિવ્ય છે, હું તારો સ્વીકાર કરતો નથી, ચાલી જા. તો આખી આ માનસિક પ્રક્રિયા થઈ. તો શ્રી અરવિંદનો જોગ માનસિક પ્રક્રિયા ઉપર રહેતો, એટલે એમણે મંત્ર આપ્યો નહીં એમ માતાજી કહે છે. હવે એક ઘટના પહેલા સહેજ હવે જે કહું છું એનું બેકગ્રાઉન્ડ આપી દઉં. 1950માં એક એવો તબક્કો આવ્યો કે પૂર્ણ યોગની સાધનામાં વિકાસ સાધવો હોય તો ક્યાં તો માતાજીએ દેહ છોડી દેવો પડે, ક્યાં તો શ્રી અરવિંદે છોડી દેવો પડે. અને શ્રી અરવિંદે માતાજીને કહ્યું કે હું આ કારણસર મારો દેહ છોડી દઉં છું અને પૂર્ણ યોગની હવેની સાધના એ તમે આગળ લઈ જજો. અને એ રીતે શ્રી અરવિંદે દેહ ત્યાગ કર્યો. અને શ્રી માતાજીએ પૂર્ણ યોગની સાધના એ આગળ લઈ જવા લાગ્યા. ઓફકોર્સ શ્રી અરવિંદની મદદથી જ આ બધું થયેલું માતાજીએ પોતે કબૂલ્યું છે. આપણે જાણીએ 56મી સાલમાં આધ્યાત્મિક ઇતિહાસની અસાધારણ ઘટના બની, અતિમનસ ચેતનાનું અવતરણ થયું અને પરિણામે વસ્તુઓ ઘણી બધી બદલાઈ. માતાજી કહે છે કે 10 વર્ષની સાધના થોડાક મહિનાઓમાં મેં સિદ્ધ કરી. એટલે 1959 વખતે આ જ્યારે બોલી રહ્યા છે ત્યારે માતાજી યોગ સાધનામાં, ચેતનાના વિકાસમાં, આધ્યાત્મિક વિકાસમાં શ્રી અરવિંદ કરતા ઘણા આગળ નીકળી ગયા હતા. એટલે માતાજી હવે વિધાન કરે છે કે શ્રી અરવિંદ પણ અત્યારે વિકાસના જે તબક્કે આપણે છીએ એ તબક્કે હોત તો એમણે પણ મંત્ર જપનો પુરસ્કાર કર્યો હોત, એની ભલામણ કરી હોત, એની તરફેણ કરી હોત. અને આગળ માતાજી એમ કહે છે કે મંત્રના જપથી, મંત્ર સીધો જ શારીરિક ચેતના ઉપર અસર પાડે છે. અને આપણે જાણીએ છીએ કોઈ પણ વ્યક્તિ આવતી ત્યારે માતાજી એની આજુબાજુનું વાતાવરણ પામી જતા, તરત જ એનો ઓરા. તો એ સંદર્ભમાં પણ માતાજી એમ કહે છે કે કોઈ વ્યક્તિ મારી સમક્ષ આવે છે ત્યારે એ માત્ર માનો કે અત્યંત એકાગ્રતાપૂર્વકની માત્ર માનસિક પ્રક્રિયાથી સાધના કરતો હોય એ માણસ, તો એનો જે ઓરા હોય છે, એનું જે વાતાવરણ હોય છે એના કેટલાક અંશો હંમેશા હું ધૂંધળા જોઉં છું, અસ્પષ્ટ જોઉં છું, ધૂમિલ જોઉં છું. બીજી બાજુ મંત્ર જપ કરતો હોય એવો કોઈ માણસ, એવી કોઈ વ્યક્તિ મારી સમક્ષ આવે ત્યારે એની આજુબાજુનું વાતાવરણ સર્વાંશે પ્રકાશિત હોય છે, કોઈ ધૂમિલતા, કોઈ ધૂંધળાપણું એની અંદર હોતું નથી, બધું જાણે કે ઇલ્યુમિન્ડો જગજગે છે, પ્રકાશિત હોય છે. માતાજી બે શબ્દો વાપર્યા છે, ગેલ્વેનાઇઝ્ડ, એઝ ઇફ જાણે કે ઢોળ ચડાવ્યો હોય, ગેલ્વેનાઇઝ કર્યું હોય વાસણને, કેવું ચમકે એવી ચમક હોય છે એના ઓરામાં. અને બીજો શબ્દ વાપર્યો છે આર્મેચર્ડ, જાણે કે કવચ ધારણ કર્યું હોય, બખ્તર ધારણ કર્યું હોય એવું એની આસપાસ પ્રોટેક્શન વગેરેનું આવરણ હોય છે. તો મંત્ર જપ કરનારના ઓરામાં, એના વાતાવરણમાં આવો મોટો ભેદ હોય છે નહીં કરનાર ને કરનારમાં. એટલે આગળ જે કંઈ વિધાનો કર્યા હતા, દાખલા તરીકે શરૂઆતમાં મેં કહ્યું હતું કે પૂર્ણ યોગમાં મંત્ર જપ અનિવાર્ય નથી, તો આ સંદર્ભમાં મેં તમને કહ્યું એ રીતે બધું જોજો તો બધું બરાબર ગોઠવાઈ જશે. અહીંયા હું મારું વક્તવ્ય સમાપ્ત કરું છું.